કરીએ ત્યારે આપણે કંઈક આમાં તો લઈ કોઈ પ્રભાવનું પણ થતો નથી. એ એ પૂછ્યું છે અહીંયા સમજ છે. અત્યારે આ એક નવું શાસ્ત્રોની અંદર જે પ્રકારે સાધનાનો માર્ગ બતાવ્યો છે એની અહીંયા જુદી જુદી આગમમાંથી સંકલ્પના કરી છે. હવે અત્યારે નવા સૂત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. કયું સૂત્ર? આવશ્યક સૂત્ર. આગમોમાં અવશ્ય કરવા યોગ્ય, કે જેમાં કોઈ વિકલ્પ નહીં, જેની અંદર કોઈ પસંદગી નહીં, જેની અંદર કોઈ ઈચ્છા નહીં. જો આ માર્ગ પ્રાપ્ત કરવો હોય તો આ ક્રિયાઓ આવશ્યક. આ જે કહ્યું છે આવશ્યક એટલે કૃપાળુદેવે મોક્ષ માળાના 40મા પાઠમાં લખ્યું છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય. તો જ્યારે આવશ્યકની વાત સાંભળીએ અથવા વાંચીએ ત્યારે એમાં વિકલ્પ નહીં કરવાનો કે આ વ્યવહાર છે કે આ નિશ્ચય છે, કેમ કે આવશ્યક છે. જેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને આ કર્યા વિના છૂટકો નથી, આ ચાલે જ નહીં. સાધકને આ પ્રકારની સાધના કરવી અનિવાર્ય છે, અપરિહાર્ય છે, અને એ છોડી શકે નહીં. તો એને કહેવાય આવશ્યક. અને આપણે આખું આવશ્યક સૂત્ર છે અહીંયા, તો એની થોડી ગાથાઓ છે પણ આચારાંગની અંદર જે આગમ છે એ આગમ આખું શ્રાવક ધર્મ અને મુનિ ધર્મના આવશ્યક કર્તવ્યો, એટલે એની જે નિર્યુક્તિ લખવામાં આવી છે એને પણ આવશ્યક નિર્યુક્તિ કહે છે. એ આગમ જે આપણું છે આચારાંગ, એની જે ટીકા, એની નિર્યુક્તિ એ આવશ્યક નિર્યુક્તિ. આવશ્યક નિર્યુક્તિ એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય આચાર. હવે એની અહીંયા વાત મૂકી છે. એટલે આપણે જ્યારે નવા વિષયમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આ નવો વિષય કે ભાઈ શું વિધિ કરવી, શું ક્રિયા કરવી, કેમ કરવું, આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે પણ કેમ કરવું, શું કરવું, એ પ્રશ્ન પૂરો થઈ ગયો. ના, શું કરવું એ સ્વરૂપની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ, આત્મ એ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું. પણ હવે તે લક્ષ્ય કેમ સિદ્ધ કરવું, કેમ કરવું, વોટ ટુ ડુ, હાઉ ટુ, જો એને કહેવાય વિજ્ઞાન. કે કંઈ કરવું છે તો એ કરવા માટેની પણ કોઈ શાસ્ત્રીય પદ્ધતિ છે વૈજ્ઞાનિક, જેથી કરીને કરવું છે કાંઈ ને કરવું કાંઈ, સાધ્ય કાંઈ છે ને સાધના કાંઈ કરવી છે. તો સાધ્ય અને સાધના સાથે જો અનુસંધાન ન હોય, જો બે વચ્ચે કોઈ મેળ ન હોય, લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એ બે વચ્ચેનો કોઈ જો સંબંધ ન હોય તો એ માર્ગ ઉપર ચાલે અને લક્ષ્યની પ્રાપ્તિ ન કરી શકે. તો આવું ઘણીવાર બને છે અને સંસાર જીવનમાં આવું બને એની જ્ઞાનીઓને ચિંતા નથી, કેમ કે એ તો સંસારનું સ્વરૂપ જ એવું છે. અને ઘણીવાર તો મુશ્કેલી શું થાય સંસારિક જીવનમાં, કે લક્ષ્ય ન હોય પણ જે માર્ગે ચાલે ને એને લક્ષ્ય બનાવી દે. લક્ષ્ય આધાર ઉપર માર્ગે ન ચાલે પણ જે માર્ગે ચાલવામાં એને મજા આવી જાય, એવો કોઈ સંગ મળી જાય, એવા કોઈ સંજોગો મળી જાય તો એ એને પોતાનું લક્ષ્ય બનાવી દે. કારણ કે જીવનમાં કોઈ લક્ષ્ય તો, ત્યારે અધ્યાત્મ માર્ગની અંદર પહેલા શું નક્કી થાય અને પછી માર્ગ નક્કી થાય, માર્ગ પછી નક્કી થાય. આપણે તો નીકળ્યા છીએ ફરતા ફરતા, ચાલો જે ગામ આવશે ત્યાં જશું, અઠે દ્વારકા, જ્યાં અનુકૂળતા મળશે ત્યાં રોકાશું. ધંધો કરવો છે, ચાલ પસ્તી નો કરતો તો પસ્તી નો કર્યો, કાલ ફ્રૂટ નો કરો, ફ્રૂટ નો કરશો, આપણે પૈસા કમાવા, સિઝનલ. તો આવું બનતું હોય છે. પરમાર્થ માર્ગની અંદર કૃપાળુ દેવે એટલા માટે આત્મસિદ્ધિમાં નવમી ગાથા મૂકી, સેવે ચરણે આ તારો નિજ પક્ષ છે જે સંસાર સંબંધી, એને તું પેલા છોડી દે. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ, પરમાર્થમાં પેલા નિજ પદની પ્રાપ્તિનો લક્ષ એને બંધાઈ ગયા છે. હવે જે કંઈ કરવું છે અથવા જે કંઈ સાધના, જે કંઈ વિધિ વિધાન, જે કંઈ ક્રિયાકાંડ જે કરવું છે તે લક્ષ નક્કી થઈ ગયો છે. એ લક્ષની પ્રાપ્તિમાં ઉપકારી થાય, ઉપયોગી થાય તો કરવું છે, નહીં તો અને તો જ એનું મૂલ્ય છે, નહીં તો. જો બધા જ સાધન કરે અને લક્ષની પ્રાપ્તિ ન થાય તો એ સાધનની મહત્તા કેટલી? વ સાધન બાર. જીવને અત્યારે સાધનની અંદર એ રોકાઈ જાય છે, લક્ષથી નજીક જાય છે કે નથી જતો એનું કોઈ મૂલ્યાંકન એની પાસે છે જ નહીં, કારણ કે લક્ષની સ્પષ્ટતા નથી, મૂલ્યાંકન નથી. એનું કારણ શું? એને શું કરવું છે ખબર નથી. એને આ બધું ગમે છે એટલે કરે છે. કોઈને સામાયિક ગમે છે, કોઈને વ્રત ગમે છે, કોઈને વ્યાખ્યાન ગમે છે, આ બધું ગમે છે એટલે કરે છે. એને શું પ્રાપ્ત કરવું છે અને એમાં એને મદદરૂપ છે એવું કોઈ મૂલ્યાંકન એને છે જ નહીં. એટલે જ્યાં સુધી પરમાર્થનો લક્ષ બંધાયું નથી, લક્ષથી જીવન બંધાયું નથી, ત્યાં સુધી એનો વ્યવહાર ગમે તેટલો ઉત્કૃષ્ટ છે એમાં કોઈ શંકા નથી, પણ યોગ નથી. એનો વ્યવહાર વ્યવહારી ઉત્કૃષ્ટ છે પણ યોગ નથી. શું ફેર વ્યવહાર અને યોગમાં?
એક યોગ છે, બીજો સંયોગ છે.
મોક્ષ સાથે જોડે તે યોગ, એવો પરિશુદ્ધ વ્યવહાર. હરિભદ્ર સુરીએ પહેલું જ શ્લોક લખ્યું, મોક્ષેણ યોજનાત સહયોગ પરિશુદ્ધ વ્યવહારો ચ. કોઈ પણ વ્યવહાર હોય એનો, કોઈ પણ વ્યવહાર હોય, કોઈ પણ વિધિ હોય, કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ અનુષ્ઠાન હોય, પણ જો એના જીવને મોક્ષ સાથે જોડે તો તે યોગ છે. અને ગમે તેવા કષ્ટદાયક અનુષ્ઠાન કરે જગતને બતાવવા, પણ એ જો મોક્ષ સાથે એના લક્ષમાં જોડાતો ન હોય તો એ યોગ નથી. યોગ નથી. અયોગ તો ક્યારે કે યોગ કરતા યોગને ફળની પ્રાપ્તિ ન થાય, એ યોગ નથી. એને જેને કહીએ કે એ બધી એક્સરસાઇઝ કસરત છે. એક માણસને ખમાસણા દેવા છે, દંડ બેઠક કરે છે અખાડામાં જઈને, અને એક ખમાસણા દે છે. કૃષ્ણ મહારાજા ખમાસણા દે છે નિમનાથ ભગવાનના સાધુઓને, અને 18,000 સાધુઓને એને ખમાસણા આપી અને શું કર્યું? 4 નરક તોડી નાખ્યા,
7માંથી ત્રીજા દબાવી દીધા,
અને એટલી જબરજસ્ત તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. અને બીજો અખાડાની અંદર એનાથી વધારે આને 18,000 આપ્યા, લાગે હું 25,000 આપ્યું. દંડ બેઠક કરે, સૂર્ય નમસ્કાર કરે, ખમાસણા કરે, જે હોય એ ક્રિયા છે, માત્ર કસરત છે. અને એકે એક નમસ્કાર કર્યો છે પણ પરિપૂર્ણ ભાવથી કર્યો છે, પરિપૂર્ણ શુદ્ધ અંતઃકરણથી કર્યો છે, પોતાના લક્ષની પ્રાપ્તિ હેતુ કર્યો છે, જે સાધ્ય છે એની સાથે અભેદ ભાવના ભાવીને કર્યો છે, તો એનો એ વ્યવહાર શું થયો? યોગ છે. આ સાધકને આ વાત બેસતી નથી. સાધક આ પ્રકારે વિવેક જાગૃત કરી શકતો નથી, કારણ કે વિચારની અપૂર્ણતા છે, અપરિપક્વતા છે. વિચાર તો બહુ છે, પાછો મોટામાં મોટો વિચાર છે, ગામમાં 5માં ઓછા એવો ડાયો છે, પણ એને આ બાબતમાં 0 છે. પણ ગામ જ એવું છે એટલે એ તો અંધો મેં કાણા રાજા, આંધળાનું ગામ હોય એમાં તો કાણીઓ રાજા હોય, તો એ જગતમાં બધે ડાપણ બતાવે છે કે હું તો ઘણો બરાબર છે, કારણ કે સામે જ બધા એવા છે, એટલે એમાં કંઈ તારી વિશેષતા કોઈ નથી. અહીંયા એવી સાધકને વિવેક નથી. જ્ઞાની પુરુષોએ એટલા માટે કે સામાન્ય સાધક આ વિવેક કરી શકશે નહીં, એટલે એને આ ક્રિયા કરવી કે ન કરવી એવી પસંદગી આપવી નથી. શબ્દ શું મૂક્યો? અપરિહાર્ય. એટલી સરસ આગમમાં જુઓ, જ્ઞાની પુરુષોએ જે કરુણા મૂકી છે કેમ એને આપણા ઉપર ન છોડી દીધું કે તારે પ્રતિક્રમણ કરવું હોય તો કરવું, ન કરું ન કરું. એ શ્રાવકની વાત તો જુદી રહી, મુનિને માટે પણ છૂટ આપી. બોલો, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, કેવળ આત્મા પ્રાપ્ત કરવા માટે હવે જેને જીવનનો ઉપક્રમ સ્વીકાર કર્યો છે એને પણ કહ્યું કે જો મુનિ છો પણ આ આવશ્યક ક્રિયા કરવાની છે, જો આ નહીં કર તો ચલિત થઈ જઈશ. કારણ સંસારનું સ્વરૂપ ભયંકર છે, કર્મનું સ્વરૂપ પણ ભયંકર છે, ગમે ત્યારે આ મનનો યોગ છે એ ગોથું ખવડાવી જશે. માટે સતત આત્મશુદ્ધિ જે કરાવે જે ક્રિયા એ આવશ્યક, આત્માની શુદ્ધિ. અનંત કાળથી આ આત્મા ઉપર મોહના સંસ્કારો છે અને એને કારણે અશુભ અને અજ્ઞાનવશ એવી પ્રકારના કર્મ એણે બાંધ્યા છે કે જેથી કરીને એ પરની સાથે એને પ્રીતિ થઈ ગઈ છે. હવે એની સાથે એને તોડવાનો છે, એને સ્વ તરફ લઈ જવો છે. કેમ કે સ્વનું મહાત્મ્ય વેદાય તો સ્વની પ્રાપ્તિ થાય, પણ સ્વ હજી પકડાયો નથી તો સ્વની પ્રાપ્તિના પુરુષાર્થમાં મંદતા આવશે. જે વસ્તુનું મહાત્મ્ય આપણે જાણી નહીં એને માટે મહત્વ કેટલું. ઘરે સામાન્ય જણ જમવા આવવાનું છે કે કોઈ એક ભાઈ જમવા આવશે એટલે આપણે શું કહે, એક સંભારો વધારે કરી નાખો, ચટણી વધારે કરી, પણ કે ઓલા વેવાયા વાળા છે સાથે જમાઈ પણ કદાચ આવશે અને પછી જોઈ લ્યો સ્થિતિ આપણી રસોડાની. મહેમાનનું મહાત્મ્ય જેવું આવી ગયું કે કોણ આવે છે તો બધું બદલાઈ ગયું. રીત ભાત, ડાઇનિંગ ટેબલની સજાવટ, વસ્તુ ભરાવવાની, મૂકવાની, પીરસવાની, બધું બદલાઈ ગયું. શું વાત થઈ, શું ફેર પડ્યો? મહાત્મ્ય આવી ગયું. મહાત્મ્ય આવી ગયું તો આખી બધી ક્રિયામાં પલટો આવી ગયો. એમ અહીંયા આવશ્યકની અંદર કહ્યું છે કે આ જો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો આ બધી ક્રિયા, અને એને સ્વરૂપનું મહાત્મ્ય સમજાય તો આ બધી ક્રિયાનું મહાત્મ્ય. જીવની મોક્ષ કયો? નિજ શુદ્ધતા. પણ શુદ્ધતા કેવી રીતે થાય? જો આત્મસિદ્ધિની અંદર સૂત્રો આપ્યા છે, પછી એનો વિસ્તાર જે છે એ જીવે આગમના સૂત્રોના આધાર ઉપર પોતે વિચાર કરવો કે સાહેબ શુદ્ધતા કરવી એટલે કેવી રીતે કરવી. ઘરની શુદ્ધતા હોય તો કહેવાય કે ભાઈ સફાઈ કરી નાખો, વધારે કરવી હોય તો ભાઈ આપણે વ્હાઇટ વોશિંગ કરાવો. આ ઘરની શુદ્ધતા કરવી, આપણી આત્માની શુદ્ધતા કરવી છે તો એના ઉપર જે કંઈ મલિનતાના સંસ્કારો છે, અશુભ ઉદયના કારણે જીવની જે કંઈ ચલિત વૃત્તિઓ છે, નિમિત્તાધીન વૃત્તિઓ છે, આ બધા ઉપર એને કંઈ ને કંઈ પ્રકારનો અંકુશ લાવવો છે અને આવેલી અશુદ્ધતાને પરિશુદ્ધ કરવી છે. તો એને માટે એને કંઈ ને કંઈ ક્રિયા, કંઈ ને કંઈ સાધના, કોઈને કોઈ પ્રકારનો સવડો પુરુષાર્થ, સત્ય પુરુષાર્થ કરવો જ પડશે. એ માત્ર શુષ્ક જ્ઞાનની વાતો કરે એનાથી કંઈ વળે? ઇટ્સ નોટ એ સોલ્યુશન. તો નિજ શુદ્ધતા, તો શુદ્ધતા માટે જૈન દર્શનમાં પહેલું આગમ આચરણ. આચરણમાં તત્વજ્ઞાન ઓછું છે. એ જો સુઈગણાંગ સૂત્ર વાંચીએ, એ ઉત્તરાધ્યયન સૂત્ર વાંચીએ, એ સૂત્ર કૃતાંગ સૂત્ર વાંચીએ અને નંદી સૂત્ર વાંચીએ, તો નંદી સૂત્રમાં તત્વના એટલા બધા ભેદ પ્રભેદ આપ્યા છે કે જીવની મતિ કામ ન કરે. આપણા જેવા તો થાકી જ જાય કે હવે આથી વધારે અમે વાંચી શકીએ પણ ગ્રહણ કંઈ સમજાય જ નહીં. આપણે ઘણું ઘણું વાંચીએ પણ વાંચીએ બધું સમજાય? વાંચતા આવડે છે એટલે સમજતા આવડે છે? કાલે પ્રશ્ન કર્યો, સરસ કર્યો, કે જે વાંચ્યું તે કંઈ સમજાણું. કેમ કે એવી એવી વાતો એની અંદર હતી કે આ જીવ કંઈ પકડી શકે એવો એનો ક્ષયોપશમ નથી. એના જ્ઞાનને એટલા બધા આવરણ છે કે વાત સ્પષ્ટ લખી છે, સાદી ગુજરાતીમાં લખી છે, વાંચી શકાય એવું લખી છે, વાંચતા પોતાને આવડે છે, ખબર છે, શબ્દનો અર્થ શું થાય એ ખબર છે, છતાં ભાવાર્થ નથી આવડતો, અર્થ નથી પકડાતો, બોધ નથી પકડાતો. વ્યાખ્યાન સાંભળીએ છીએ, ઉપદેશ સાંભળીએ છીએ, તત્વ ચર્ચા સાંભળીએ છીએ, સૂત્રો વાંચીએ છીએ, કશું જ પકડાતું નથી. અને છાપો વાંચતો હોય તો છાપા વાળો કે એના કરતા 10 ગુણ પોતે કે, પણ ભાઈ તમે આ બધું જલ્દી પકડાઈ ગયું એ હું આટલી વાતમાં સમજી જાઉં, બધું તું સમજી જાશ, કેમ કે તારો વિષય છે. આ વિષય નથી પ્રભુ. અચાનક સૂત્ર પહેલું આગમ જુઓ, તત્વજ્ઞાનની કેટલી ઊંચાઈ છે વિતરાગ વિજ્ઞાનની, છતાં પહેલું આગમ કયું? આચાર. અને આચારાંગ સૂત્રની અંદર મુનિધર્મ અને શ્રાવક ધર્મ બધું હોય. એ આચારાંગ સૂત્રની અંદર આ આવશ્યક એક એવોનો ભાગ આવે છે. અને આવશ્યકને કૃપાળુદેવે મોક્ષ માળા જ્યારે લખી એમાં પાઠ 40 અને 55 એ બે એની અંદર સમાવેશ કરીને એમાં જણાવ્યું કે જો સાધકે આવશ્યક ક્રિયા અવશ્ય કરીને કરવી, હવે એની અંદર પછી પોતે વિકલ્પ નહીં કરવો. કેટલીક વાતો એવી છે કે જેમાં જ્યાં સુધી આપણો અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બાબતમાં વિકલ્પ કરવાથી કાંઈ લાભ નથી. આ આમ કેમ કર્યું તેમ કર્યું એ તને નહીં સમજાય. હું માત્ર પટાવાળાનું કામ કરતો હોઉં ને આખી કંપનીમાં આવો નિર્ણય કેમ લીધો ને આવી પોલિસી કેમ કરી, એ ચેરમેનને પૂછ નહીં, તારું કામ છે. એ લેવલ જુદું છે ભાઈ, તારું લેવલ ફાઇલ અહીંથી અહીંયા મૂકી હવે તું છું, એથી વધારે નહીં. તો આ વસ્તુ એવી છે, પરમાત્માએ કેટલીક વાત આપણને કહી છે કે તમે સાધક છો, મુમુક્ષુ છો, હવે આવશ્યક જે કહ્યું છે એ તો કરો. આવશ્યક જે કહ્યું છે તે આ આવશ્યક સૂત્રની ભૂમિકા ઘણી ગાથાઓ છે. કારણ કે જેટલો માર્ગ મોક્ષ માર્ગની અંદર જેટલું મહત્વ તત્વજ્ઞાનનું છે એટલું જ મહત્વ યોગનું છે, અથવા તો વ્યવહારનું છે, ક્રિયાનું છે, વિધિ વિધાનનું છે. અને એટલા માટે ઉમા સ્વાતીએ તત્વાર સૂત્રની અંદર જૈન આગમના સાર રૂપે સૂત્ર આપ્યું, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. અન્ય સ્થાને પતંજલિ, વેદાંત, યોગ બધાની અંદર એટલું બધું હતું તે સમયે આ મહાપુરુષ આવ્યા. એમણે કીધું કે માત્ર ક્રિયાથી ન થાય. પતંજલિએ આખો યોગ શરીરની ક્રિયાનો આપી દીધો જબરજસ્ત. કેટલી બધી તાકાત શરીરમાં થાય, અતિન્દ્રિય શક્તિ થાય, હવામાં ઉડી શકાય, અગ્નિ ઉપર ચાલી શકાય, પાણી ઉપર તરી શકાય, બધું ઘણું થાય, ઘણી સિદ્ધિ રીધિ સિદ્ધિ બધી મળે, દેહનું દિવ્યપણું પ્રાપ્ત થાય એટલે સુધી યોગની ક્રિયાઓ હરિભદ્ર કે ભુક્તિ ન થાય. અને એના પહેલા પાતંજલ પહેલા શંકરાચાર્ય શંકર મતનું એટલું બધું પ્રભુત્વ હતું આ ભારત વર્ષમાં કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ બધું મિથ્યા જ છે, જે કઈ વાત કરે તું મિથ્યા, હું મિથ્યા, આ મિથ્યા, તે મિથ્યા, એ શુષ્ક જ્ઞાન એટલું બધું હતું. તો શુષ્ક જ્ઞાનથી પણ મોક્ષ, આ બે મત જબરજસ્ત એના પ્રભાવ નીચે ભારત વર્ષની અંદર એમાં આવા આચાર્યો આવીને કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન પણ જોઈએ ક્રિયા પણ, એનો સમન્વય હોય તો જ મોક્ષ થાય. અને ક્રિયા એવી કે જે જ્ઞાનમાં જે નક્કી કર્યું છે એની સાથે અનુસંધાન કરાવે. તો કૃપાળુદેવે આ વાત કહી કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો, આ પુરુષને ફરીથી હજારો વર્ષ પછી કાળ ક્રમે હંમેશા સત્યનો લોપ થતો જાય અને આ સત્ય મજબૂત બનતું જાય. આ કાળનું કામ આ, અને અત્યારે કડી કાળ એટલે અસતનો વધારેમાં વધારે જય થાય અને સત્યને વધારેમાં વધારે પરાજય ખંભો પડે એવો જે કાળ છે તે કળિયુગ, દુષણ કાળ, કરાળ કાળ એને કહેવાય. કાંઈ બદલાતું નથી, દિવસના 24 કલાક જ રહે છે, એમાં 1 સેકન્ડનું આગું પાછું થતું નથી. વરસના 12 મહિના જ છે, ચોમાસાના 4 મહિના છે, પણ કાળનો પ્રભાવ બદલાય છે. પ્રભાવ બદલાઈ જાય છે એટલે સત દબાતું જાય છે અને અસત પ્રસરતું જાય છે. એવે સમયે કોઈ ને કોઈ પુરુષ, યુગ પુરુષ આવે અને કાળના સકંજામાં સપડાયેલા પરમાર્થ ઈચ્છુક જીવોને ફરીથી એના આવરણ, કૃપાળુદેવ લખે ને કે અમે માર્ગમાં રહેલા કાંટા કાંકરા ઝાડા ઝાખડા દૂર કરી અને તમારે માટે રસ્તો સીધો, હવે ચાલવાનું છે, તમે શું કામ ચિંતા કરો છો આટલી બધી? આ જ્ઞાનીનો ઉપકાર. ઘણી ઘણી વસ્તુ છે તો કે હવે એની અંદર તમે ખોટો, તમારો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એન્ડ એનર્જી, હવે એમાં નહીં પડો. જો પુરુષ ઓળખાય તો માર્ગ જલ્દી શરૂ થાય, કારણ કે પુરુષ ઓળખાયો છે એટલે એને હવે આત્માની મુક્તિનો માર્ગ સરળ આપી દીધો છે. તો આપણે તો માત્ર હવે ક્રિયા કઈ કરવાની છે? ચાલવાની, દિશા ગોતવાની, એને માર્ગને સાફ કરવાની પણ, કશું જ નહીં. એટલે આવશ્યક ત્યાં મૂક્યું આગમ્ય, અને જ્ઞાન અને ક્રિયાનો સમન્વય, નિશ્ચય અને વ્યવહારની સંધિ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. આખું સૂત્ર આપ્યું કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં કે એટલે સાધન છોડીશું, પણ નિશ્ચયને લક્ષમાં રાખ્યા વિના કરીશું. આટલી સરસ વાતો એ આગમ સાથે કેટલી બધી સંબંધિત છે. એટલે કૃપાળુદેવનો માર્ગ, શ્રીમદ રાજચંદ્રજીની જે પ્રતિપાદન છે એ સનાતન અને શાશ્વત અનંતા જ્ઞાનીઓએ આપેલા જ્ઞાન માર્ગની માત્ર સ્પષ્ટતા રૂપે છે, એ સમજણ જ આપે છે. એને નવું કંઈ કહેવાનું નથી, અને સાચા જ્ઞાનીઓને કંઈ નવું કહેવાનું હોય, કેમ કે સત્ય તો સ્વયં સિદ્ધ થયેલું છે. માત્ર એને પરિશુદ્ધ કરવું પડે અને પુનઃ એને સ્થાપિત કરવું પડે. આ આવશ્યક સૂત્રની અંદર આપણે જ્યારે વાત કરીશું ત્યારે અહીંયા જ્યારે આગમો લખાયા એ કાળ જે હતો તે કાળની અંદર ધર્મનું સ્વરૂપ એ મુનિ ધર્મ હતો, શ્રમણ ધર્મ. જૈન ધર્મ કયા નામે ઓળખાય? શ્રમણ ધર્મ. કેમ કે મુનિઓની બહુલતા, જે કોઈ જૈન દર્શનના જૈનના માર્ગે હોય એ બધા સંયમી સંબંધ, અને વાત સાચી છે, એટલે એ બધા સંસારનો. પણ પછી બહેને એવું કે માર્ગ એમને મર્યો પણ મુનિઓ ઓછા થયા અને શ્રાવક અને શ્રાવિકા એ વધતા ગયા, આરાધક જીવો. કાળબળને કારણે હવે એવા પ્રત્યાખ્યાનીય વર્ણ કર્મ રહ્યા કે જેથી કરીને જીવનમાં ત્યાગ ઉદયમાં આવે નહીં. કંઈ વાંધો નહીં, જ્ઞાન નહીં આવ્યો તો જે ઉદયમાં આવે એની સામે લડવાનું છે ને. તો ભલે ને સંસાર ઉદયમાં આવ્યો તોય મોક્ષનો માર્ગ એનાથી લોપ થાય, અને એ આધાર ઉપર એમણે કહ્યું કે જ્યાં જ્યાં મુનિની વાત છે ત્યાં ત્યાં સાધક અને મુનિ, અથવા સાધુ અને સાધક એ બંનેની કક્ષા એક જ છે. માત્ર તરતમ્યતાનો કહે છે, મુનિ અને મુમુક્ષુ એક જ છે, સાધુ અને સાધક એક જ છે. તારતમ્યતા છે, અને તારતમ્યતા છે એવી છે કે કદાચ મુનિને બાહ્ય વસ્તુ થોડીક અનુકૂળ હોય તો થોડીક અજાગૃતિ એની ચાલે, પણ શ્રાવકને તો એને તો છૂટકો નહીં, કેમ કે એને એક પ્રકારના અવિરતિનો ઉદય છે અને એ અવિરતિ છે એ કર્મબંધનું એક કારણ છે. તો તે સમયે જાગૃતિ વધારે જોઈએ, તે સમયે આવશ્યક ક્રિયાઓનો જોર એને વધારે કરવું પડે. તો હવે આપણે એક એક જે કંઈ છ ગાથાઓ છે એમાં કંઈ પ્રશ્નો હોય તો કહો. ચારસો ને સત્તરમાં આવશ્યકની વ્યાખ્યા શું? અંતર મુખ્ય શબ્દ અંતર્મુખ થવું. આવશ્યક ક્રિયા એટલે શું? જે ક્રિયા વડે જીવ અંતર્મુખ, જે સાધન વડે જીવ અંતર, અને અંતર્મુખ થાય એટલે બહારથી છૂટે તો થાય, બહિરાત્મા મટે તો જ અંતરાત્મા થાય. પણ એને થવું છે શું? અંતર્મુખ. અને અંતર્મુખ થવા માટેનું સાધન પકડવાનું છે, સીધે સીધું હું કહું મારે અંતર્મુખ થવું છે, પણ અંતર્મુખ થવા માટે થઈને તો સામાયિક કર, પ્રતિક્રમણ કર, કોઈ પ્રકારનો ધ્યાન કર, કૌશક કર, કંઈક ને કંઈક યોગ જોશે તારે, તું અંતર્મુખ થાયશ કેવી રીતે? મારે આ બધું પણ તું દુકાનની પેઢી ઉપર બેઠો છો, તું ઘરના સંસારના વ્યવહાર વચ્ચે બેઠો છો, અંતર્મુખ થવા માટે થોડી બહારના કામથી નિવૃત્તિ લઈ અને કહ તો એને માટે કોઈને કોઈ માધ્યમ શું? તો કે આવશ્યક ક્રિયા કોઈને કોઈ કર, સંવાદ લઈ લે, માળા લઈ રહ્યા કઈ નહીં. તો કહ્યું છે કે જ્યાં આત્મા આત્માનું ધ્યાન કરીને અંતર્મુખ આત્મલીન થાય ત્યારે મુનિની એ ક્રિયાને જો 20 દોરાની અંદર એક સરસ વાત મૂકી છે, સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન. સત સાધન એટલે શું? જે સાધન અંતર્મુખ કરે, જે સાધન વડે જીવ આત્મલીન થાય, અંતર્મુખ થાય, આત્મ ધ્યાન તરફ જાય, એ સાધન એને માટે સત સાધન. હવે હું એમ કહું કે વ્રત કરું છું પણ અંતર્મુખ થવાતું નથી, ઉલટાની વૃત્તિ તો બહાર જ રહે છે, તો મારા માટે એ સત સાધન નથી. પણ હું સ્વાધ્યાય કરું છું તો જેટલો સમય સ્વાધ્યાય કરું છું શરીરના કોઈ ધર્મ મને પરેશાન કરતા નથી. અરે શરીરમાં પીડા હોય તો કાંઈ યાદ આવતી નથી, ભૂખ લાગી હોય તો ટાઈમે ભાન રહેતું. તો તારા માટે સ્વાધ્યાય કયું સાધન થયું? ભક્તિ કરું છું, ઓહો ભક્તિ કરું, એક ભક્તામર પછી ઉસગ્રમ પછી નમૂથણમ પછી આલવા, મને તો ક્યારે કેટલો સમય ગયો, અને ઘરના ભૂખ પાડે કે હવે ઉઠો જાગો, ટાઈમ થઈ ગયો, કામકાજે લાગો, ઓફિસ જવું. તો એને એ ભક્તિનું સાધન શું થયું? પરમાત્માની સેવા પૂજા કરવા જાઉં છું, પ્રક્ષાલ કરું છું, અષ્ટ પ્રકારી પૂજા કરું છું, પછી ચૈત્ય વંદન કરું છું, અગ્ર પૂજા કરું છું, અંગ પૂજા કરું છું, આંગી ચડાવવા બેસી ગયો, આંગી સજાવવા બેસી ગયો, સમય ન ગયો, 12:30 થયા અને પૂજારી એમ કે સાહેબ હવે મંદિર બંધ કર્યું, તો એને સાધન કયું થયું? એને બધાય પરભાવનો ત્યાગ છે, એ ક્યાં જોડાયેલો છે? પરમાત્માને સ્વસ્વરૂપ સાથે જીનની સેવામાં નિજની સેવા થઈ રહી છે. તો આ જુદા જુદા સાધનો છે. હવે જીવ ક્યાં અચવાય છે, અટવાય છે? સાધનની પસંદગી કરે, સાધનની અંદર ગુણવત્તા કરે. આ વ્રત કરે છે બહુ શ્રેષ્ઠ છે ને, અઠાઈ કરી નાખી, પણ કોઈ દી અંતર્મુખ ન થયો અઠાઈ આખીમાં. આને આટલી યાત્રા કરી, યાત્રા કરી પણ રાગદ્વેષ જરાય ઓછા થયા નહીં, શરીરની સુખાકારી જરાય ઓછી થઈ. અનેક પ્રકારના આપણા સાધનો, એનું જે પરિણામ આવવું જોઈએ, આત્મલીનતા, આત્મ સ્વરૂપની ભજના, આ કાંઈ થયું નહીં, અંતર્મુખ થયો નહીં, પોતા સંબંધી વિચારમાં લીન એ થયો નહીં. તો એ સાધન તો કે સત સાધન સમજ્યો, ત્યાં બંધન શું જાય? તારું બંધન શું જવાનું? તું વ્રતના વ્રત કર. એટલે જ્ઞાનીઓને કહેવું પડે કે ઓઘા મુપત્તિના મેરું જેટલા ટેકરા થાય તો તારું શું કલ્યાણ થવાનું છે? આટલું બધું જયારે જ્ઞાનીઓએ લખ્યું હોય ત્યારે આપણને એમ થાય કે આવા સાધનની આટલી હદ સુધીની મશ્કરી થાય? બીજા અર્થમાં તો મશ્કરી જ નહીં, કે ઓઘા ને રજોણાના તે મુપત્તિના મેરુ પર્વત જેટલા ટેકરા થાય તો જીવનું કલ્યાણ. અરે રે, આવું થયું? સમજણ નથી. હવે આ સમજણ પોતે પોતાની કરે જ થાય. કયો ક્રમ આવશ્યકનો કે જે મને સંસાર ભૂલાવી દે, મારો સંસાર ભૂલાવી દે, તો પરભાવથી હું નિવૃત્ત થઈ જાઉં, સહજ થઈ જાઉં. તમે એમ કહો કે મને આટલું જો આપી દો ને તો હું કોઈની ચિંતા ન કરું, મને કાંઈ સાંભળે નહીં. પણ જેમાં આપણું ચિત્ત લીન ન થાય, આપણું મન લીન ન થાય, સંકલ્પ વિકલ્પ ચાલુ રહે, અને એ સાધન લઈને આપણે બેસીએ તો શું થાય? સામાયિકની અંદર આપણી સ્થિરતા ન હોય, અને સામાયિક એક કરી કે ચાર કરી એની સાથે શું મતલબ થાય? સત સાધન સમજ્યો નહીં ત્યાં બન્યું. પહેલી વ્યાખ્યા આવશ્યકની, જે જીવને અંતર્મુખ બનાવે, જેનાથી જીવ આત્મલીનતામાં સ્થિર થાય. જે સાધન, આવું કોઈ પણ સાધન શાસ્ત્ર વિહિત હોવું જોઈએ. શાસ્ત્રમાં એને એનો ક્રમ, એની વિધિ, એનું વિધાન આપ્યું છે. કારણ કે સરળતાથી જશે એમાં કલ્પના નથી, એમાં જ્ઞાની પુરુષોના અનુભવનો નિચોડ છે. માટે એમાં જીવ પોતાને કોઈ વધારે વિચાર કર્યા વિના જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તે તો એમાં એનું કંઈ નુકસાન નથી, અને સ્વચ્છંદે પ્રવર્તે તો આજ્ઞા ગુરુણામ અવિચારણીય. ગુરુની આજ્ઞા અવિચારણીય છે, જ્ઞાનેશ્વરની આજ્ઞા અવિચારણીય છે. શું કામ? હવે તારે વિચાર કરવાની જરૂર નથી. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. તું શું કરીશ વિચાર કરી કે કેટલો કરીશ? તારા 20-25 વર્ષનું વ્યવહારિક જીવન છે, એનો જે અનુભવ છે અટકચરો, એના આધાર ઉપર તારો નિર્ણય છે. પણ જન્મ જન્માંતરો જાણતા જોગીએ જેણે પોતાની આવી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે, આવા પુરુષોએ જ્યારે માર્ગની પ્રરૂપણા કરી છે ત્યારે એની ચર્ચામાં ખોટો સમય શું કામ બગાડે છે? આને કહેવાય જીનાજ્ઞાનું પાલન. આપણે કાલે થયું હતું ને જીનાજ્ઞાનું પાલન, આજ્ઞા. તો જીનાજ્ઞાનું પાલન અહીંયા કહ્યું છે કે એક ક્રિયા છે એ આવશ્યક છે. તો કઈ ક્રિયા કરવી? જેની જીનાજ્ઞા છે, શાસ્ત્રમાં જે વિહિત છે આવશ્યક. અને મુનિ જો આની અંદર આત્મલીનતામાંથી હટી જાય તો ફરીથી શું કરવું? બસ આવશ્યક. મુનિને ધ્યાનમાં રહેવાનું છે આત્મલીનમાં, પણ એમાં કદાચ ઉદયનો ધક્કો લાગે, કોઈ પરિસ્થિતિ પરિસર ઉપસર્ગ એવો થાય, કોઈ દેહના ધર્મો એવા જાગે, ક્ષુધા તૃષા વિહાર નિહાર કંઈક પ્રકારની શરીર છે, રોગ પીડા વ્યાધિ કોઈ એવા સંકટ, તો તે સમયે ધ્યાનમાં થોડો વિક્ષેપ થાય, ક્ષોભ થાય, અને એ ધ્યાનમાંથી હટી જાય તો શું કરવું? તો આમાંથી કોઈ પણ પાછી બીજી જે ક્રિયા આપને અનુકૂળ લાગે એ લઈને બેસી ધ્યાનમાં બેસી જાય. વિધિપૂર્વક આવશ્યકનું આલંબન લેવું. યોગ માર્ગ જે આપણો આપ્યો છે હરિભદ્ર સૂરીએ, એ યોગની અંદર દ્વાત્રિંશિકા જે આ 20 એવી 20 ગાથાઓવાળી 20 ગાથાઓ આપી છે, વિષયો આપી છે. તો એની અંદર એક આપ્યો છે યોગનું, જેમ આપણે વિચાર કર્યો હતો પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ, એ એક હતું. એમ બીજું છે કે અર્થ, ઉચ્ચાર, પેલા સ્થિતિ, આસન, આસન, ઉચ્ચાર, અર્થ, આલંબન અને અનાલંબન, આ યોગના 5 યોગ છે. જુદી જુદી રીતે જ્ઞાનીઓએ હરિભદ્ર સૂરીએ અદ્ભુત કામ કર્યું છે. સાધકને તું ક્યાં ઊભો છું અહીંયાથી અનુસંધાન કર કે સાહેબ આસનની સ્થિરતામાં છું વગેરે, પણ તું આત્મલીનતામાંથી ચૂકી ગયો, આલંબન લઈ ગયો. તું નિરાલંબનમાં સ્થિર રહે તો નિરાલંબન શ્રેષ્ઠ, પણ તું નિરાલંબનમાં સ્થિર નથી રહી શકતો તો કૃપાળુ દેવે આ વાતને શું કીધી? આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન. તારા આત્મ સ્વભાવમાં સ્થિર થવા માટે સામાન્ય મુમુક્ષુએ તો અવલંબનનો આધાર લેવો પડે, અને એ અવલંબન કયું બતાવ્યું? જીન પદથી દર્શાવ્યું, તેહ સ્વરૂપ પ્રકાર. આ અવલંબનનું સ્વરૂપ જીનેશ્વર પરમાત્માની પ્રતિમા, જીનેશ્વર પરમાત્માનું ચિત્ર, કોઈ પણ પ્રતીક, સ્થાપના, નિક્ષેપ, એનું આલંબન લઈને બેસી ગયા. જો એનું આલંબન હશે તો સ્થિરતાને મેળવતા વાર લાગશે. હું ડગી ગયો છું, પણ જેના તરફ મારી અતિશય ભક્તિ છે, ખૂબ ભક્તિ છે, એવા પ્રભુની પ્રતિમા સામે બેસી જાઉં તો, એવા ચિત્રપટ ઘરમાં જ્યાં સ્થાપન કર્યું એની સામે બેસી જાઉં અને આલંબનથી જોડાઈ જાઉં, તો મારું બધી જ અસ્થિરતા છે. તો આખો માર્ગ મૂર્તિ પૂજાનો અતિ વૈજ્ઞાનિક, સ્વરૂપનું કારણ અને સ્વરૂપનું કાર્ય, આ જબરજસ્ત વાત કૃપાળુદેવે મૂકી છે. પ્રતિમાનો નિષેધ કરનારા એ તો આખો માર્ગથી ચ્યુત થઈ ગયા છે, સનાતન માર્ગ યોગ છોડી દીધો. માટે એને કહ્યું કે આલંબન, નિરાલંબનમાં રહેવાય તો રહે, પણ નિરાલંબનની સ્થિતિ બારમા ગુણસ્થાનક સુધી આવશે નહીં, કારણ કે મોહનો કળિયો ઊભો છે. તો ક્યાંક ને ક્યાંક એનો ક્ષોભ, એનો વિક્ષેપ એ થયા વિના રહેશે. અને એટલું બળ જો અર્જિત નહીં થયું હોય તો સાધનામાંથી ડગી જશે, લાભ શું થશે એને? હું મૂર્તિને નથી માનતો તો તું સાધનામાંથી ડગી જઈશ, શું ફાયદો? નથી માનતો એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શનની વાત છે જ નહીં. એટલા માટે કહ્યું કે આનો તમારે વિચાર નહીં કરવાનો, ઇન્ટેલેક્ચ્યુઅલ ઉપર શ્રદ્ધાથી કરવો પડે કે મને આલંબન યોગ જોશે તો આલંબન યોગ સ્વીકાર કરી લેવાનો. તો મુનિને જ્યારે આવો કોઈ ધક્કા આત્મલિનતામાંથી હટી જાય ત્યારે એના ચારિત્રથી પણ, ચારિત્ર એટલે વાત સરસ કરી મધુભાઈ, સ્થિરતા. તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અરે જીનેશ્વરનો મૂળ માર્ગ સાંભળો, એમાં ચારિત્ર એટલે આત્મ સ્વભાવની સ્થિરતા. આ સ્થિરતા તૂટી જાય તો ફરીથી આ આવશ્યકનું વિધિપૂર્વક અવલંબન કરો. અવલંબન કરીને નિરાવલંબનમાં જા, અવલંબન કરીને નિરાવલંબન. આ અવલંબનની સ્વરૂપ જ એવું છે કે લીધું તો કઈ વળગે નહીં, તમે સ્વયં છૂટી જાય. ચાલણ ગાડી છોકરાને આપી હોય પછી આપણી ઈચ્છા હોય કે કાયમ રાખે, એ બેચાર પડે, છતાં માને જો સમજણ ન હોય તો શું કે તને કીધું છે કે ચાલણ ગાડી વિના જામ, માનતો જ નથી. અરે ન માને એ જ એનું ડાપણ છે, તમારું નથી, એ છોડી દેશે. કોઈ પણ વસ્તુના આલંબન આ જીવ જીવપણે જાગૃત થાય એટલે આલંબન, પણ એ નથી ટકી શક્યો ત્યારે એને આલંબન લઈ લેવું. લઈ લીધા પછી ચિંતા ન કરવી, ના આલંબન લઈશ તો મારો માર્ગ શું થશે, કાંઈ નહીં થાય, ચિંતા કરમાં એની મેળે છૂટી જશે. આ એટલી બધી સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક વાત છે, પણ આ તર્કથી અને બુદ્ધિથી વાત સમજમાં આવતી નથી, દલીલથી બેસતી. એટલે આની દલીલો ચાલ્યા કરે, જ્યાં જ્યાં ધર્મસ્થાનમાં આપણે જઈએ ત્યાં દલીલો આવી ચાલે કે લે આત્માને આલંબન લઈએ, એ તો પરાવલંબન થયું, એ માત પરાધીન થયું, આમ થયું. અરે કાંઈ ઠેકાણું નથી તારું, સ્થિરતાનું 2 મિનિટની સ્થિરતા નથી તારા. અરે તું વાત અનાવલંબનની કરે છે, બની ગઈ. આપણે દાખલા કે આકાશને ક્યાં થાંભલા છો તું? આકાશની માંડમાં જવા દે, આટલું સમજી લઈએ. એટલે કે જે નિશ્ચય ચારિત્રરૂપ પ્રતિક્રમણ ક્રિયા કરનારો સાધુ વિતરાગ અવસ્થામાં પહોંચે છે. તમે કોઈ પ્રશ્નો કરતા નથી એટલે મારે પછી એક એક ગાથાઓમાં આગળ વાત કરે છે. બિંદુબેન દીનાબેન તો એમ કયો ને કે આ વાત પૂરી કરો, હવે અમને સમજાઈ ગઈ. આમાં ખબર ન પડે કાંતિભાઈ. પણ સમાધાન થઈ ગયું એમ તો કયો, એટલે હું પછી મારું દોડડા પણ બંધ કરું? અહીંયા 419મી ગાથામાં બહુ સરસ વાત મૂકી છે, નિશ્ચય ચારિત્ર જે અત્યારે ચર્ચાઓ ચાલે છે, વ્યવહાર ચારિત્ર કે તો નિશ્ચય ચારિત્ર અનાવલંબન, આ શ્રેષ્ઠ અવસ્થા છે. મુનિએ આ જ કરવાનું છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અને એમાં સ્થિર, આ નિશ્ચય ચારિત્ર, પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ સ્થિરતા, પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ સ્થિરતા. એ કયા જીવન સ્થાન છે આવે નિશ્ચય ચારિત્ર? તેરમી. ક્યાં કીધું? મંગલાચરણમાં. નિર્વિકલ્પ સ્વભાવના કારણે એવો નિર્વિકલ્પ સ્વભાવ, એટલે હવે કોઈ વિકલ્પ પર રહ્યો નથી, એવું ચારિત્ર, એવી પ્રતિક્રમણ આદિ ક્રિયા કરનારો સાધુ ક્યાં પહોંચે છે? વિતરાગ અવસ્થામાં પહોંચે, અને નિશ્ચય ચારિત્રમાં આરૂઢ થાય છે. તો નિશ્ચય ચારિત્રરૂપ પ્રતિક્રમણ જો કરતો હોય તો બરોબર છે કે એ નિશ્ચય ચારિત્રની અંદર સ્થિર થાય છે. પણ એ સ્થિર થતા પહેલા બે અવસ્થા હતી, 420 અને 421. એ નિશ્ચય પ્રતિક્રમણ રૂપની વાત કરી છે તો કે જે એક શબ્દમય પ્રતિક્રમણ છે અને બીજું ધ્યાનમય પ્રતિક્રમણ છે. આ બે આલંબન, એક શબ્દમય પ્રતિક્રમણ અને બીજું ધ્યાનમય પ્રતિક્રમણ. અને શબ્દમય એ બધા પછખાણ છે, નિયમ છે, આલોચના છે, આ બધું સ્વાધ્યાયનું સ્વરૂપ છે. જ્યારે ધ્યાનથી ચલિત થાય ત્યારે નિશ્ચય ચારિત્રથી ચલિત થાય છે, લીનતામાંથી ચલિત થાય ત્યારે પોતે ચારિત્રથી, કેમ કે સ્થિરતામાંથી ચલિત થયો, તો તે સમયે એને અનુસંધાન કરવું છે. તો અનુસંધાન કરવામાં કહ્યું છે કે હે મુનિ, તો સ્વાધ્યાયમાં તત્પર થઈને ત્વરાથી તેનું અનુસંધાન કર. તો આ સ્વાધ્યાયના પ્રકાર કયા કયા? તો કે શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પછાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના, આ બધામાંથી જે હોય એ કરી અને ફરીથી અનુસંધાન કર. તો આ શબ્દમય ઉપયોગની વધારે સ્થિરતા રહે. કેવળ સ્વાધ્યાય શબ્દ વાપરો,
કેવળ સ્વાધ્યાય,
હા શબ્દ જ નહીં,
કેવળ સ્વાધ્યાય એટલે કેવળ ખાલી સ્વાધ્યાય એટલે જેને
ના એ
નીકળી જાય એટલે તરત જ
ના, એ કહું છું કેવળ શબ્દનો ત્યાં આપણે અર્થ લેવામાં ભૂલ કરી કે આ બધા શબ્દો સૂત્રોના લેશો તો કેવળ સ્વાધ્યાય, સ્વાધ્યાય સિવાય કંઈ બીજું નહીં થાય. આત્મા સતચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામે, કેવળ એટલે આત્મા જ સત છે તે અને આભાસ રહી છે તે, એ સિવાય કઈ નહીં. ઓનલી એન્ડ ઓનલી ધી ઓનલી. હવે શબ્દમાં જરાક આપણી ફેરફાર થઈ જાય એના અર્થની અંદર તો આપણને થકા, તો હવે કેવળ સાધ્ય આમાં કાંઈ વાળે નહીં, આ બધા શબ્દો નહીં. આ આખી પ્રક્રિયા છે આલંબનની, અને એ આલંબનને લઈને એને શું કરવું છે? જે અંતર્મુખતા ચારિત્રથી અસ્થિરતા થઈ છે એનું ફરીથી અનુસંધાન કરી અને અંતર્મુખતામાં આત્મલીનતા ફરીથી સાધી લેવી છે. એને માટે તો કે પ્રતિક્રમણ, પછખાણ, નિયમ, આલોચના આ બધું જે છે, પણ કેવા? સૂત્રોચારરૂપ શબ્દમય. આ શબ્દ કયા? કોના? જે કયા છે, જે શબ્દ કયા છે તે અનુસાર કલ્પના નહીં, શબ્દમય પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણના સૂત્રો છે, સામાયિકના સૂત્રો છે, પછખાણના સૂત્રો છે, એ સૂત્ર અનુસાર તું ચાલ. કારણ કે સૂત્રમાં સૂત્રના રચયિતા એ ગીતાર્થ જ્ઞાની ભગવંત હોવાને કારણે આપણે કાલે જોયું કે કેવી અદ્ભુત એની રચના કરી છે કે એ પ્રતિજ્ઞા પણ આપે છે ને આગળ પણ એ જ મૂકે છે, કોઈ બીજાએ મૂક્યા. ચોવિયારનું પ્રતિક્રમણ પછખાણ આપ્યું આપણને અને સાથે આગળ મૂક્યું કે કદાચ કોઈ સંજોગો વસાત આવું બને તો એ સમયે તને આ પ્રતિજ્ઞાનો ભંગ થશે. એ કોણે આપ્યા આગળ? અને આપણને કીધા હોય નક્કી કરવાનું તો તરસ લાગે પી લો, મહેમાન આવે તો પી લો, હું તો પાણી શરબત પી લો. ત્યાં કે છે ને મહત્તા કારણે કોઈ રાજાએ તારા ઉપર કોઈ એવો અત્યાચાર કર્યો અને પરાણે તને પાયો, ઉપવાસમાં બેઠો છે અને પોલીસ ખાતું પકડી જાય, પછી એને પરાણે હોસ્પિટલમાં જઈને ઇન્જેક્શન દઈ દઈએ અથવા તો મોઢામાં કંઈક નળીથી નાખે, આ બધું થાય. આ મહત્રાગારણ સહસાગારણ કંઈક કરે છે પોતે, અને એની અંદરથી કોઈ વસ્તુ ઉડીને એના મોઢ ઉપર દૂધ ઢોળાઈ ગયું અને ઢોળાતું થોડું મુખમાં પણ ગયું. સહસાગારણ મહત્રાગારણ વસ્તુ આ બધા આગા છે, પણ આપણે ક્યાં અર્થ જાણવા છે? હશે જેટલી ખબર છે એટલે તો આપણે પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ કર્યું. એ જ જે સૂત્રો છે એ સૂત્રોના જેટલા જેટલા ભાવ પકડાય એ પ્રમાણે આપણે ભાવ પ્રતિક્રમણ કર્યું. તો એ કે કઈ નો હાલ એવું ન કરાય, પણ નો કરાય પણ ભાવ આપે, આલંબન લેવાનું છે, અમારે સમજવું છે. ચાલો જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કરીએ. તો કૃપાળુદેવે 40માં પાઠમાં લખ્યું કે પ્રતિક્રમણ શાંતિથી ધીરજપૂર્વક સમજાય એવી ભાષામાં ઉપયોગ સહિત કરો, સમજાય એવી ભાષામાં કરો. તો આપણને કદાચ માગધી ભાષા ન સમજાય, તો આપણે પ્રતિક્રમણ કરવું હોય તો વાત તો બધી આવે છે, પણ જ્યાં જીવનો હઠાગ્રહ આવે પછી કે પ્રતિક્રમણ તો ત્યાં થાય ને, શ્રીમદમાં કરે છે બધું ખોટું કરે છે, અપાસરામાં થાય એ જ પ્રતિક્રમણ સાચું, કા ન સમજાય. હું શું કરું છું, કયા પાપની આલોચના લઉં છું એ મને સમજાવવું જોઈએ, અને મારી શુદ્ધિ થવી જોઈએ, અને મારી શુદ્ધિ એટલે આગ્રહ રાખ. ના ના, એ પ્રતિક્રમણ તો બધું ઠીક છે ભાઈ, પણ તે નક્કી કર્યું અને આ થાય છે સાચું. પણ પ્રતિક્રમણનું અનુયોગ દ્વાર સૂત્ર જે છે આપણું, એક 45 આગમ લખાયા પછી એક સૂત્ર લખ્યું જ્ઞાની ભગવાન, એને અનુયોગ દ્વાર, કે આમાં તું પ્રવેશ કેવી રીતે કરીશ, અનુયોગ દ્વાર. એમાં એને લખ્યું છે કે ઉપયોગ ઉવોગો દવો ક્રિયા દ્રવ્ય ક્રિયા, ઉપયોગ વિનાની તારી જેટલી ક્રિયા થશે એ બધી દ્રવ્ય ક્રિયા થશે, અને ઉપયોગ સહિત ક્રિયા થશે એ ભાવ ક્રિયા થશે. માટે સમજણ વિના ઉપયોગ હોઈ શકે નથી. એટલે ત્યારે પણ કહ્યું કે જે કંઈ કરવું તે સમજણપૂર્વક કરવું, અને સમજણ આપણને આપણી ભાષામાં હોય તો આપણી ભાષામાં સમજો. આજે આપણને ગમે તેટલું કોઈ વાત કદાચ ઇંગ્લિશની કે ફ્રાન્સની ભાષામાં લખ્યું હોય, ઘણું લખ્યું હોય, સરસ લખ્યું હોય કદાચ, પણ આપણને એ સમજાતું નથી તો ઉપકારી થાય નહીં, આવી સાદી સમજ નથી આપણને. તો પ્રતિક્રમણ કરીએ છીએ તો ભાઈ શ્રીમદના મંદિરમાં થાય કે ગમે ત્યાં થાય, તો તારે ત્યાં કર, પણ તું સમજીને કર. જ્ઞાનીની આજ્ઞા અનુયોગ દ્વાર આગમમાં કેવી રીતે પ્રવેશ કરવો એના સૂત્રો આપ્યા છે, અને શ્રીમદ રાજચંદ્રજી ગુજરાતી ભાષામાં સમજાવ્યું કે ભાઈ પ્રતિક્રમણ કરવું પણ ધીરજથી શાંતિથી અને સમજાય એવી ભાષામાં. તો આપણે તરત સમજીએ કે ના, એ વાત જુદી છે. ઠીક છે, આ બધું વ્યક્તિગત સૌ સૌને માન્યતા. તો અહીંયા કહ્યું છે કે એક શબ્દમય પ્રતિક્રમણ અને બીજું આ સાધુનું પ્રતિક્રમણ એ ધ્યાનમય છે. આ નિશ્ચય પ્રતિક્રમણ છે એ ધ્યાનમય પ્રતિક્રમણ છે. એ ધ્યાનમાં છે એટલે ત્યારે એને જગતના સર્વજીવોની આલોચના છે, પાપની આલોચના છે. એ પોતે પૂરેપૂરા સંયમ ધર્મમાં હોવાને કારણે ત્યારે કોઈ પણ પ્રકારનો કર્મબંધ એને સંભવિત નથી. એટલે પ્રતિક્રમણ કરવું છે એ આશ્રવના વિરમણ માટે કરવું છે, પણ આને આશ્રવ જ નથી. ધ્યાન પ્રતિક્રમણમાં એક પણ આશ્રવની ઉપસ્થિતિ નથી, તો ત્યારે એને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ શરીરનું પણ ભાન નથી. આવી પાંચે પાંચ આશ્રવના કર્મબંધના કારણોને જેણે ગૌણ કર્યા છે અને પોતાની સ્વરૂપમાં લીન થયો છે એ ધ્યાન પ્રતિક્રમણ. તો ધ્યાન પ્રતિક્રમણ એ સાધુઓ મુનિઓ ત્યાં સુધી પહોંચવું છે, પણ ત્યાં સુધી નથી પહોંચાતું ત્યાં સુધી એને આલંબન પ્રતિક્રમણ કરવું. તો આલંબન પ્રતિક્રમણ કરવું એ તો કહે છે કે સૂત્રોચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય નિયમ, શબ્દમય પછાણ, શબ્દમય આલોચના, આ બધું સ્વાધ્યાયથી ત્વરાથી અનુસંધાન કરવું. અને એવી શક્તિ જ્યારે ધ્યાનની નથી ત્યારે શુદ્ધ માર્ગ એ જ છે. એટલે કે ભલે હું આજે કરું છું, આજે હું સામાયિક લઉં છું, પણ મારી સાચી સામાયિક તો જાવ જેવી છે. શુદ્ધ માર્ગ તો એ જ છે, હું આજે આ પ્રતિક્રમણ કરું છું, પણ હું સદા એવી સ્થિતિમાં રહું કે પ્રતિક્રમણ જ હોય. હું સદા એવી સ્થિતિ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રહે, તે આત્મા પામ્યો, તે માર્ગ જીનનો પામ્યો રહ્યો. કેવા પામ્યો? તે નિત સ્વરૂપ. આ બસ અમારું સાચું તો એ જ છે કે જેથી તેથી આ વિધિ વિધાનમાંથી હું દૂર. એટલે આલંબનમાંથી અનાવલંબનમાં જાઉં એવી આલંબનની ક્રિયાઓ કરું સાધુ. તો શુદ્ધ માર્ગ એ જ છે એવી શ્રદ્ધાનું અવલંબન લેવું. એટલે એ વિધિ માર્ગ કરતાં કરતાં પણ, અવિધિ માર્ગ આલંબન લેતા લેતા પણ અનાવલંબન, આ માર્ગ છે. આવી શ્રદ્ધા સાથે એને એનું આલંબન લીધું કે લાકડી રાખી છે પણ જેવી તેવી આને મારે છોડવી છે. સાચું તો મારું સાથે પોતાના બળ ઉપર ચાલવું એ જ છે. આવું જે પ્રકારે પોતાના શરીરની કાળજી રાખીને જો દવા કરતો હોય તો એ જીભેલો સાજો થાય કે હું દવા લઉં છું પણ સાચું મારું આરોગ્ય તો દવા વિના છે, દવાના આશ્રય વિના છે. તો જેથી એને વિશ્વાસ આવશે તેથી દવા એ લેશે નહીં. પણ આપણી બુદ્ધિ તો ક્યાં કામ કરે છે? આ તો મારે જિંદગી ભર લેવી પડશે, પણ શું કામ લેવી પડશે? પહેલેથી નક્કી કર્યું, આયુષ્ય નક્કી નથી. હજી 20 વર્ષ 25 વર્ષ જીવે પણ એને દવા નક્કી કરી નાખી, બિલ નક્કી કર્યું, દવાનો મેન્યુફેક્ચરનો પ્રોફિટ નક્કી કરી નાખ્યો એ કે આ હવે મરવો ન જોઈએ, દવાનો વેપારી ભૂખે ન મરવો જોઈએ, એની જવાબદારી આને રહી લીધી. તારી વાત આ જીવની નબળાઈ છે, સ્પષ્ટ વસ્તુનો ખ્યાલ નથી. એટલે જો કર્મ એ પીડા જે થયું છે, દર્દ, એ કર્મ શાંત થઈ ગયું તો અને પછી મટી તો ગયું છે પણ ડાક્ટરે કીધું દવા લેવાનું, હવે શું કરવું? તો જો અજ્ઞાન ચાલતું હોય તો એ રીએ જ, કેમ કે ઓલાનું કલ્યાણ આના થકી જ છે, આના અજ્ઞાન થકી. નહીં તો ડોક્ટર ક્યાં જાય બીજા જવા દો વ્યવહારની વાતને. તો અહીંયા એ શુદ્ધ માર્ગ એક છે, જોયું, વ્યવહારિક કરવા છતાં શ્રદ્ધામાં નિરાલંબન પણ, વ્યવહારમાં આલંબન પણ. અને આ આવશ્યક ક્રિયાઓનું સ્વરૂપ કયું છે? સામાયિક 24 જિનેશ્વરની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ એટલે કે આલોચના, કાયોત્સર્ગ અને પચકાણ, આ છ. આ છ ન હોય તો પ્રતિક્રમણ કહેવાય નહીં, આ છ ન હોય તો દૈનિક આવશ્યક કહેવાય નહીં. આ દૈનિક આવશ્યક શ્રાવક હોય, મુમુક્ષુ હોય, સાધક હોય, જિજ્ઞાસુ હોય, સાધુ હોય કે મુનિ હોય, બધાને માટે આવશ્યક છે. આવશ્યક એટલે જેનો ત્યાગ કરી શકાય નહીં, જેને છોડી શકાય, જેને છોડવાનો વિકલ્પ કરી શકાય નહીં, ઇતિ આગળ જેને છોડવાનો વિચાર ન કરી શકાય તો પછી જિનાજ્ઞાની અંદર આપણી શ્રદ્ધા ડગી જાય છે. જો જિનાજ્ઞા છે આગમની અંદર તો કેમ નક્કી કર્યું આપણે ચાલશે? આ આવશ્યક એટલે એટલા માટે આવશ્યક સમજાય તો વિધિ માર્ગ સમજાશે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ આ બંનેનો સમન્વય સમજાશે, નિશ્ચય વ્યવહારની સંધિ સમજાશે. કેટલીક વાર કેટલીક વસ્તુ આપણાથી ન બનતી હોય એટલે જરૂરી નથી એમ તત્વનો નિર્ણય ન કરવો, મારી પોતાની એટલી ખામી છે, અશક્તિ છે, નબળાઈ છે, એ જે હોય પણ તત્વની શ્રદ્ધાની અંદર મારાથી નથી થતું પણ કરાય નહીં, કરવું જોઈએ આજ નહીં તો કાલ. હે પ્રભુ, મારી આ નિર્બળતા છે, દુર્બળતા મારી જલ્દીમાં જલ્દી તું પૂરી કર કે જેથી કરીને હું તારા માર્ગે ચાલી શકું. મારે તો તારા બતાવેલા માર્ગે જ ચાલવું છે, મોક્ષનો માર્ગ છે, મોક્ષ એ લક્ષ્ય છે, પણ માર્ગ વિના લક્ષ્ય માર્ગ શું? આ માર્ગ એ આવશ્યક છે, મોક્ષ એ તો લક્ષ્ય છે. નવ તત્વમાં એ લક્ષ્ય, જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ સંબંધ, નિર્જરાને તો બંધન મોક્ષ છેલ્લે મોક્ષ છે, એ મારું લક્ષ્ય છે, પણ મોક્ષનો માર્ગ ક્યાં? તત્વ તો જોયું કે આનાથી બંધ થાય ને આનાથી મોક્ષ થાય, આનાથી પુણ્ય પાપથી બંધ થાય અને સંવર નિર્જરાથી. પણ એનો માર્ગ ક્યાં? સંવર નિર્જરાનો એ માર્ગ. એટલે બહુ સરસ એક એક કૃપાળુદેવને શ્રદ્ધાંજલિ આપણે લખ્યું છે કે કોઈએ આત્મા ગાયો અને કોઈએ મોક્ષ ગાયો, પણ મોક્ષ માર્ગ તો રહી જ ગયો એ આ કૃપાળુએ ગાયો. કે આત્માએ સમજાવ્યો અને આત્મસિદ્ધિમાં આત્માની ઓળખાણ આપી, આત્માની સાધના આપી અને આત્માની સિદ્ધિ આપી. કઈ સીધે સીધી સીધી વાત નથી કરી, સાધન સિદ્ધ દશા. બોલો કે સાહેબ, આત્મા જેવી છે જ નહીં, મૂકો ના લપ માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ. હવે જગત મિથ્યા ને બદલે કે મોક્ષ નો ઉપાય જ મિથ્યા છે, એને અહીંયા કૃપાળુ દેવે સ્થિર કરી દીધો કે સાહેબ હવે તો મને જો ઉપાય કહી દે ને મોક્ષ નો તો ઉદય ઉદય. બસ એક વાર હું જાણી જાઉં એટલે માર્ગ આપો. મોક્ષ એ જાણી ગયો, આત્મા છે એ જાણી ગયો, પણ મને એ કેમ પ્રાપ્ત થાય? બસ આ જ છઠ્ઠું પદ એટલું બધું મહત્વનું એ મોક્ષ માર્ગ છે. વિશેષ અવસર
સાહેબ.